समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 265 पछीथी उपाय उपेय भाव ની ટીકા અને ભાવાર્થ આપણે પૂરા કર્યા છે અને એના ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો પણ આપણે પૂરા કર્યા છે। ઉપાય ઉપેય ભાવની એ વાત આપણે સમજ્યા કે સાધક ભાવ અને સાધ્ય ભાવ એ બંને આત્માના જ છે। જે ટીકા આવી એમાં એ વાત આવી કે સાધક ભાવ અને સાધ્ય ભાવ બંને આત્માના જ છે। આત્મા જ સાધક ભાવે થાય છે અને સાધ્ય ભાવે પણ આત્મા જ થાય છે। 265 પછીની આ વાત પછીથી એ જ અર્થનું આચાર્ય ભગવાન કળશ રૂપ કાવ્ય કહે છે। તો કળશ 266 એ જ્ઞાન માત્ર નિજ ભાવમયી કંપા ભૂમિ શ્રયંતી કથમ પ્યપનીત મોહા તે સાધકત્વ અધિગમ્ય ભવંતી સિદ્ધા મૂંધાસ્તમન પલ્લ્ય પરિભ્રમંતી। કળશ 266 ના અર્થમાં અહીંયા કહે છે કે એ કથમ અપી અપનિત મોહા, એટલે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થતાં જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો આશ્રય કરે છે। કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થતાં, હવે કોઈ પણ પ્રકારે મોહ દૂર થયો છે એમ આચાર્ય ભગવાને વાત કરી, પણ કોઈ પણ પ્રકારે મોહ દૂર નથી થતો। મોહ દૂર થાય છે તો પોતાના સ્વરૂપના લક્ષ્ય થાય છે, એટલે આચાર્ય ભગવાને એમ કહીને આપણને એ સમજાવી દીધું કે જે પોતાના સ્વરૂપને સમજ્યો છે, આત્માના સ્વરૂપને બરાબર સમજ્યો છે અને આત્માના સ્વરૂપને સમજ્યા પછીથી એને સ્વરૂપની દ્રષ્ટિ કરી છે અને અનુભવ થયો છે એનો મોહ ગયો છે, એટલે એમાં એ વાત ગર્ભિત છે કે કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એટલે કે એ સમ્યક દ્રષ્ટિ થયા છે। અહીંયા કહેવાનો આશય એ છે કે જે સમ્યક દ્રષ્ટિ થયા છે તે, અને જે પુરુષો એટલે જે આત્માઓ, જે પણ જીવ પોતે પોતાના સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, એટલે કે શાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજ્યા, પહેલા તો સ્વરૂપને સમજ્યા, પછી એવા સ્વરૂપને જે સમજ્યા છે એ તો માહિતી રૂપે હતું કે આત્માનું સ્વરૂપ આવું આવું આવું, આ અનંત ગુણનો સ્વામી ભગવાન આત્મા, એ તો બધું માહિતીમાં ગયું, પણ પોતે ક્યાં એવો અનુભવ કર્યો છે? એટલે જેણે પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપની સન્મુખ થયા અને પોતાના સ્વરૂપને એવું જ અનુભવ્યું જેવું પોતે દ્રવ્ય સ્વરૂપમાં સમજ્યા હતા એવું જ અનુભવ્યું, ત્યારે એને સમ્યક દર્શન થયું। કેમ કે આપણે નિશ્ચય સમ્યક દર્શનને સમ્યક દર્શન કહીએ, અને નિશ્ચય સમ્યક દર્શન હોય તો પછી સાથે રહેલું જે સ્વભાવ છે એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય। તો આવું નિશ્ચય સમ્યક દર્શન જેણે પ્રગટ કર્યું છે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ આત્માના પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે, એવું જેને થયું છે એનો મોહ દૂર થયો છે। કેમ કે આપણે સમ્યક દર્શનમાં એ વાત સમજ્યા છીએ કે એવા નિર્મળ પરિણામ થયા છે તો તે વખતે એને અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી જાય છે અને દર્શન મોહનીયની મિથ્યાત્વનું કર્મ છે, એટલે પહેલા તો એક મિથ્યાત્વ જ છે તો એ મિથ્યાત્વ પ્રકૃતિ છે એ પણ જાય છે, એટલે મિથ્યાત્વ પ્રકૃતિ ગઈ છે દર્શન મોહનીયની અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કસાયના ક્રોધ માન માયા અને લોભ ગયા છે એટલે એનો મોહ દૂર થયો છે। જેને સમ્યક દર્શન થયું છે એનો મોહ દૂર થયો છે. આ એક લીટીમાં ઘણું કહ્યું છે. જે પુરુષો, જે જીવો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરી અને એમણે મોહ દૂર કર્યો છે, એટલે મિથ્યાત્વ ગયું છે. જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો આશ્રય કરે છે. એવા એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો આશ્રય કરે છે. અર્થાત જ્ઞાન માત્ર જે પોતાનો ભાવ તે મય નિશ્ચળ ભૂમિકાનો આશ્રય કરે છે, એટલે એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરે છે. જ્ઞાન સ્વરૂપ તો ભગવાન આત્મા પોતે જ છે. દરેક જીવ જ્ઞાન સ્વરૂપ છે. ભલે અનંત ગુણ છે, પણ અનંત ગુણ સ્વરૂપ છે એમ કહેવાને બદલે જ્ઞાન સ્વરૂપ કહીએ તો પણ એનો અર્થ એ જ થાય છે. કેમ કે જ્ઞાનમાં એ બધા ગુણ આવી જાય છે. જ્ઞાન બધા ગુણને જાણવા વાળું છે. અને આપણે એ અનેકાંત દ્વારા સમજ્યા છીએ કે આત્માને જ્ઞાન માત્ર કહેતા કોઈ એકાંત થતો નથી. જ્ઞાન માત્ર કહો તો પણ એ આત્મા અનંત ગુણનો સ્વામી, અનંત ગુણનો પિંડ, એવો એ આત્મા જ છે, એની જ આપણે વાત કરી રહ્યા છીએ. તો કહે છે અહીંયા કે જ્ઞાન માત્ર નિજ ભાવ, પોતાનો ભાવ, એટલે જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકા, એટલે પોતાનું સ્વરૂપ. જ્ઞાન માત્ર જે પોતાનો ભાવ તે મય નિશ્ચળ ભૂમિકાનો આશ્રય કરે છે. કે નિશ્ચળ એટલે જેમાંથી એ ચળતા નથી એવી નિશ્ચળ ભૂમિકાનો આશ્રય કરે છે, એટલે પોતાના જ્ઞાન સ્વરૂપનો આશ્રય કરે છે. તો એને માટે આગળ કહે છે કે જ્ઞાન માત્ર નિજ ભાવમયી અકંપા ભૂમિ, એટલે જ્ઞાન માત્ર નિજ સ્વરૂપનો આશ્રય કરે છે. રહેંતી તે સાધકત્વમ અધિગમ્ય સિદ્ધા ભવંતી, તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. જો સાધકપણું આપણે સમજ્યા છીએ તે પ્રમાણે આત્મા જ્યારે સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે એ પોતે જ એ ભાવે પરિણમે છે, એટલે કે જ્ઞાન ભાવે એ જ થયો છે, એટલે એ દશા છે એ એની સાધક દશા થઈ. અને આ જ દશામાં એ વિશેષ પુરુષાર્થ કરે છે તો આગળ વધતા 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 પોતાની શુદ્ધિ વધતી જાય છે અને સિદ્ધ દશા પ્રગટ કરે છે. તો એ પણ એનો એ જ આત્મા છે, બે જુદા આત્મા નથી. જે આત્મા સાધક તરીકે હતો એ જ આત્મા પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે એટલે સિદ્ધ થયો. તો સિદ્ધ જે થયો તો એ સિદ્ધ પણ દશા છે, સિદ્ધની પણ પર્યાય કહેવાય. એટલે સિદ્ધ દશાને પ્રગટ કરનારો પણ એ જ ભગવાન આત્મા છે કે જે પહેલા સાધક તરીકે હતો. એટલે બે કોઈ જુદા જુદા છે એમ તો છે નહીં. અને આ વાત અગાઉ આપણે 265 કળશ પછીથી જે ટીકા આવી એની અંદર આપણે બરાબર સારી રીતે સમજ્યા છીએ. તો અહીંયા કહે છે કે આ એનું એના એ જ અર્થનું કળશરૂપ કાવ્ય આચાર્ય ભગવાન કહે છે, એટલે અહીંયા એ જ વાતને ફરીથી પુનરાવર્તિત કરતા કહે છે કે તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. એટલે પહેલા જે દશા હતી તે અધૂરી દશા હતી અને સાધકપણાની દશા ત્યારે જ શરૂ થાય કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે. ત્યાં સુધી કોઈ સાધકપણું છે જ નહીં. પોતે પોતાના સ્વરૂપને અનુભવે ત્યારે એ સાધકપણું છે. અને એ અનુભવ પછીથી આગળ વધે પછી પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે એમ એ ચારિત્રની દશા છે. અને પછી પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય એટલે કેવળ જ્ઞાન થાય એટલે પછી એ સિદ્ધની દશા થાય છે. તો એ બધી દશા જીવની જ છે અને ક્રમે ક્રમે એનો એ વિકાસ થઈ રહ્યો છે, પોતાની શુદ્ધિ વધી રહી છે. એટલે બંને દશા, સાધક દશામાં પણ જીવ જ છે અને એનો એ જ જીવ સિદ્ધપણે થાય છે, એ દશામાં પણ જીવ છે. તો આચાર્ય ભગવાન અહીંયા એ વાત કરી છે કે તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. આગળ કહે છે કે તું મુદ્દા અમુમમ અનુપલબ્ધ પરિભ્રંતિ, તું મુંઢા અમુમમ અનુપલભ્ય પરિભ્રંતિ, એટલે કે પરંતુ જેઓ મૂંઢ છે, મૂંઢ છે એટલે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, મોહી છે, જેને સારા ખોટાનો વિવેક નથી એ મૂંઢ છે. એવા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ તેઓ આ ભૂમિકાને નહીં પામીને સંસારમાં પરિભ્રમણ કરે છે. પરિભ્રમંતી એટલે પરિભ્રમણ કરે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે એટલે સંસારમાં રખડે છે. જેઓ આવી સાધક દશાને પ્રાપ્ત કરતા નથી એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરતા નથી એઓ સંસારમાં ભ્રમણ કરે છે. કેમ કે એમને શુભભાવથી વિશેષ બીજું કાંઈ નથી એટલે શુભભાવને કારણે પુણ્યનો બંધ થાય અને અશુભભાવને કારણે પાપનો બંધ થાય એટલે બંધ થાય એટલે પછી ભવ કરવો જ પડે એટલે એમને એમ ભવના ભ્રમણ થયા કરે છે. પછી જે પુણ્ય કે પાપના ભાવ કર્યા હોય એ પ્રમાણે એના ઉદય આવે. એ ઉદય આવ્યા છે તો પાછા એ ઉદય સાથે જોડાય, એ ઉદય સાથે જોડાય એટલે ફરી પાછા શુભ કે અશુભ ભાવ જ થાય. તો શુભ કે અશુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જાય તો સંવર થાય, તો પછી નવા કર્મ બંધાય નહીં. જૂના કર્મ છે એનો સ્થિતિબંધ પૂરો થાય એટલે ખરી જાય. પણ જૂનું ખરે એ વખતે ઉદયમાં આવે અને પછી ખરે એટલે ફળ આપે અને પછી ખરે. તો ફળ આપે છે એ વખતે આ જીવ એની સાથે જોડાઈ જાય છે એટલે રાગ દ્વેષના ભાવે થઈ જાય એટલે પાછા નવા બાંધી લે છે. એક બાજુ કર્મ ખરે છે અને સાથે નવા બંધાઈ જાય છે એટલે એનું કર્મનું બેલેન્સ ક્યારેય ઘટતું જ નથી, એ હંમેશા કર્મ સહિત જ રહે છે. એટલે ભવના ભ્રમણ તો થશે જ. એટલે કહે છે કે જેઓ આવું સમ્યક દર્શન પ્રગટ કરતા નથી, જેઓ સાધક થતા નથી, એ પછી ભવના ભ્રમણ કરે છે. એટલે સાધક દશા ક્યાંથી શરૂ થાય? સમ્યક દર્શનથી શરૂ થાય અને એ જ દશામાં આગળ વધી અને પુરુષાર્થ કરી અને એ જીવ સિદ્ધ થાય છે. એક વખત સમ્યક દર્શન થયું પછી વધુમાં વધુ 15 ભવમાં જીવ મોક્ષે જાય, સિદ્ધ થાય છે. કૃપાળુ દેવે પણ આ વાત કરી છે. અહીંયા આપણને ભાવાત્મા પંડિતજી કહે છે કે જે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને જ્ઞાન માત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે. જો અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિની થોડીક વાત કરી દીધી છે. કહે છે કે જે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ કાળ લબ્ધિને પામી, પંડિતજીએ અહીંયા જે આચાર્ય ભગવાને જે શબ્દ મૂક્યા છે એનો આ રીતે અર્થ કરે છે. આચાર્ય ભગવાને જે શબ્દ મૂક્યા છે એમાં તો કોઈ પણ પ્રકારે એમ જ શબ્દ મૂક્યા છે, જે પુરુષો કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારેનો આ એક અર્થ કરે છે કે કોઈ સમ્યક દર્શન તો પ્રાપ્ત કરે જ છે પણ કઈ રીતે પ્રાપ્ત કરે છે તો અહીંયા એનું નિમિત્ત કારણ દર્શાવ્યું છે કે ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ કાળલબ્ધિને પામીને. હવે ગુરુનો ઉપદેશ હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય, સમોતરણમાં બેસીને સાક્ષાત સાંભળતા હોય, અથવા તો ગુરુનો ઉપદેશ હોય કે પછી એ જ ભગવાનના જ્ઞાનમાંથી ગણધર ભગવાને જેની રચના કરી એ આગમનું જ્ઞાન જે શાસ્ત્ર દ્વારા આપણા સુધી પહોંચ્યું છે એ શાસ્ત્રનો પોતે સ્વાધ્યાય કરતા હોય, કોઈ પણ રીતે હોય એટલે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે એ પોતે સ્વયં સમ્યક દર્શન પ્રગટ કરે છે. હવે અહીંયા એક બીજી વાત પણ સાથે મૂકી છે કે સ્વયંમેવ કાળલબ્ધિને પામી. કાળલબ્ધિને પામીને જયારે એમ કહ્યું છે તો શું એનો અર્થ એવો થાય છે કે જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે એ એનો કાળ છે. કોઈ કાળલબ્ધિ પાકે માટે સમ્યક દર્શન થાય એમ કહેવાનો આશય નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય થાય ત્યારે 5 સમવાય હોય છે, કોઈ પણ કાર્ય થાય તો 5 વસ્તુ સાથે હોય છે. તો 5 સમવાય સાથે હોય છે એમાંનો એક સમવાય કાળ છે. તો કાળની મુખ્યતાથી વાત કરીએ ત્યારે એમ કહેવાય કે ભાઈ કાળલબ્ધિ પાકી એટલે કાર્ય થયું, પણ એ કાળલબ્ધિ પાકી એ વખતે બાકીના 4 સમવાય પણ ત્યાં સાથે રહ્યા છે એટલે કે સ્વભાવ પણ છે. એવો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. જે પણ દ્રવ્ય છે જેનું કાર્ય થઈ રહ્યું છે તો એ દ્રવ્યનો એવો સ્વભાવ હશે ત્યારે એવું કાર્ય થશે, એમાં એવા ગુણ હોય તો એવું કાર્ય થાય. એટલે પહેલો સમવાય છે તે સ્વભાવ. કોઈ પણ કાર્ય થાય એમાં 5 સમવાયનો વિચાર કરીએ તો પહેલો સમવાય જે છે તે એ સ્વભાવ. તો સ્વભાવ ક્યાંથી આવે? તો એના ગુણને કારણે એવો સ્વભાવ હોય. સોનું છે તો સોનામાંથી બંગડી થાય છે તો એ સોનામાં એવો ગુણ છે તો એનો એવો સ્વભાવ છે તો બંગડી થઈ શકે, તો થઈ શકે, નહીતર થઈ શકે નહીં. માટી લઈને બંગડી બનાવવા બેસીએ તો બનતી નથી કેમ કે એનો સ્વભાવ નથી. તો એક વાત છે, પહેલો સમવાય છે તે સ્વભાવ છે એનો. બીજી વાત એ છે કે જે પર્યાય થવાની છે તે જ થાય, એટલે ભવિતવ્ય. જે પર્યાય થવાની હોય તે જ થાય, બીજી આડીવળી પર્યાય ન થાય. એટલે જે અવસ્થા થવાની હોય તે જ થાય. એટલે સોનામાંથી જો બંગડીની અવસ્થા થવાની હશે તો તે જ થશે, મીટીની થવાની હશે તો તે જ થશે. એટલે એ બીજી વાત છે ભવિતવ્યની. ત્રીજી વાત છે નિમિત્તની, એટલે કે એ વખતે ઉચિત નિમિત્ત હોય, યોગ્ય નિમિત્ત હોય. હવે જીવને જયારે જ્ઞાન થાય છે તો એવા જ નિમિત્ત હોય, એ વખતે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય, એવા નિમિત્ત હોય. અને સાથે બીજી રીતે નિમિત્તની વાત કરીએ તો કર્મના એવા ઉદય હોય કે જ્ઞાનાવરણીય કર્મ જે છે, જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ થયો હોય, એટલે કે એ મંદ પડી ગયું હોય અથવા તો ક્ષય થયો હોય, તો એવું જ ત્યાં નિમિત્ત હોય. ત્રણ વાત થઈ. ચોથી વાત છે કાળની, કે જે સમયે એ કાર્ય થવાનું હોય એ જ સમયે થાય, એ કાળ, એનો એ કાળ હોય. દરેક પર્યાયનો એ કાળ છે, એને પર્યાયની જન્મ ક્ષણ પણ કહેવામાં આવે છે. એ જ સમયે એ પર્યાય થાય, દરેક સમયે જે જે પર્યાય થાય તે નિશ્ચિત છે. તો એ રીતે એ પર્યાય એ જ સમયે થાય, એ ચોથી વસ્તુ થઈ. અને પાંચમી વસ્તુ છે પુરુષાર્થ. તો એ સમયે એવો જ પુરુષાર્થ પણ હોય, એટલે પાંચે વસ્તુ હોય ત્યારે કાર્ય થાય. પણ આપણે પાંચે વસ્તુમાંથી કોઈપણને મુખ્ય કરીને વાત કરીએ, કોઈ પણ એક વસ્તુને મુખ્ય કરીને વાત કરી શકીએ, તો પછી બાકીની ચાર એ વખતે હતી એમ અંદર ખાને સમજી લેવાનું, એટલે કે એ વાત ગર્ભિત છે. આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ એ વખતે એવો પુરુષાર્થ થયો એટલે કાર્ય થયું, એટલે જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, તો તે વખતે એવો પુરુષાર્થ હતો. તેમાં આપણે પુરુષાર્થને મુખ્ય કરીને વાત કરી, પણ એ સાથે બાકીના પેલા ચાર સમવાય હતા જ, તો જ કાર્ય થાય. એટલે પાંચે સમવાય હતા જ. અહીંયા કાળની મુખ્યતાથી વાત કરી એટલે એમ કહ્યું કે કાળ લબ્ધિ પામીને એ થયું કાર્ય. જો સ્વભાવની મુખ્યતાથી વાત કરી હોત તો એમ પણ કહેત કે ભાઈ આત્માનો એવો જ્ઞાન સ્વભાવ હતો માટે જ્ઞાન થયું. એટલે અહીંયા કાળ લબ્ધિ પામીને કહ્યું, એમાં એમ ન સમજવું કે જયારે કાળ લબ્ધિ પાકશે ત્યારે આપણને જ્ઞાન થશે, એવો ઊંધો અર્થ ન કરવો. એનો અર્થ એવો જ છે કે પાંચે સમવાય હતા. અને આપણને એ પણ વાતનો ખ્યાલ છે કે જીવ પુરુષાર્થ જે છે એ કરે અને બાકીના ચાર તો એને આવીને મળી જાય છે. આત્માનો સ્વભાવ કઈ શોધવા જવાની જરૂર છે? એ તો છે જ, જ્ઞાન સ્વભાવ છે જ, એ તો છે જ. અને એના જે પરિણામ થવાના એ જ્ઞાનના જ પરિણામ થવાના છે. સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો પછી પરિણામ પણ જ્ઞાન રૂપે જ થાય, એટલે એ પણ નિયતિ બરાબર છે. એ વખતે એવા જ નિમિત્તો હોય, એ વખતે જે નિમિત્ત હોય એવા જ નિમિત્ત હોય, અને એ સમયે એ પ્રાપ્ત થવાનું છે તો થાય છે. તો હવે તમારો પુરુષાર્થ બાકી રહ્યો, તો તમે પુરુષાર્થ કરો તો પેલા ચાર તો તમને મળી જ જાય. તમે પુરુષાર્થ ન કરો તો પછી તમને જ્ઞાન ન થાય, એટલે પુરુષાર્થનું મહત્વ કયું છે. ઉપદેશમાં વારંવાર એવું કહેવામાં આવે છે કે તમે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. પણ પુરુષાર્થ શું કરવાનો ને ક્યાં કરવાનો? પુરુષાર્થ કોણ કરે? તો પુરુષાર્થ પોતે સ્વયંને એવું કરે, એટલે પોતાના સ્વયંને પુરુષાર્થથી જયારે એ જ્ઞાન કરવા ધારે છે તો જ્ઞાન કરી શકે છે. એટલે ઉપાદાન તૈયાર હોય, પોતાનું ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત પણ છે. એટલે એકલા નિમિત્ત છે એમ નહીં, પાંચે સમવાય છે. એટલે જીવે આ વાતને ઉપદેશ તરીકે ગ્રહણ કરી અને પુરુષાર્થ કરવો જોઈએ. અહીંયા તો આચાર્ય ભગવાને એક શબ્દ મૂકીને આપણને આ બહુ મોટી વાત યાદ કરાવી દીધી કે ભાઈ આ જે થાય છે તે કોઈ બીજો આવીને કરાવતો નથી. સમ્યક દર્શન થાય છે તો કોઈ બીજો આશીર્વાદ આપે છે, ઉપર વાસ્કેપ છાંટે છે, એથી કાંઈ થતું નથી. કોઈનો હાથ માથા ઉપર આપણા ઉપર પડી જાય નાની પુરુષનો એટલે આપણને સમ્યક દર્શન થાય એવું નથી હતું. કોઈ ચમત્કાર નથી ભાઈ, આ પોતાના સ્વયં પુરુષાર્થથી થાય છે. કેમ કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એવો એ જ્ઞાન સ્વભાવ એ પ્રત્યક્ષ થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે. તો અહીંયા કહે છે કે જે ભવ્ય પુરુષો, હવે અહીંયા ભવ્ય શબ્દ મૂક્યો છે એ પણ આપણને ખ્યાલ છે કે કોણ ભવ્ય છે. કોણ ભવ્ય છે? કે જે જ્ઞાન ભાવે પરિણમે છે તે ભવ્ય છે. જે જ્ઞાન ભાવે પરિણમે છે તે ભવ્ય છે, અને જે જ્ઞાન ભાવે પરિણમી જાય છે એને જ સમ્યક દર્શન થાય છે, અને એ જ પછી મોક્ષને પામે છે. પણ શાસ્ત્રનું ગમે તેટલું જ્ઞાન કરે, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કરે, એટલું જ્ઞાન કરે અને બાહ્યમાં એવું ચારિત્ર પણ પાળે, તે છતાં એ નવમી ગ્રેવિક સુધી દેવલોકમાં જાય પણ સમ્યક દર્શન વિનાનો એ અભવ્ય જીવ રખડે. ભવ્ય માને અભવ્યમાં ફેર શું છે કે ભવ્ય જીવ છે તે જ્ઞાન ભાવે થઈ જાય છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો એવા જ્ઞાન સ્વભાવે પોતે થઈ જાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે, પોતાના આત્માનો અનુભવ થાય છે અને એમ એ જ્ઞાન ભાવે થઈ જાય છે. જે જ્ઞાન ભાવે પોતે પરિણમી ગયો એ ભવ્ય છે. અભ્યાસ તો બધા કરે, આટલો અભ્યાસ કરે, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કઈ ઓછું નથી, એટલો બધો અભ્યાસ કરે, બધું જો મોઢે હોય, બીજાને સમજાવી પણ શકે, તે છતાં પણ એ પોતે જ્ઞાન ભાવે પરિણમતો નથી. પોતે જ્યાં સુધી જ્ઞાન ભાવે પોતે જાતે પરિણમતો નથી ત્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી, ને સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી કોઈ ધર્મની શરૂઆત નથી. સમ્યક દર્શન થાય ત્યારથી જ એ સાધક થયો અને પછી હવે તો એ પૂર્ણ દશાને પણ પ્રાપ્ત કરી લેશે. સમ્યક દર્શન થયું એ સાધક દશા, અને એ સાધક દશામાં આગળ વધતા 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 છેવટે પૂર્ણ દશા સિદ્ધ દશાને પ્રગટ કરશે. સાધક દશાને આપણે ગુણસ્થાનની અપેક્ષાથી વિચાર કરીએ તો એમ કહેવાય કે ચોથા ગુણસ્થાનની દશા કહેવાય. સમ્યક દર્શન થયું તે ચોથા ગુણસ્થાનની દશા કહેવાય, અને એ દશામાં પછી પુરુષાર્થ કરતા આગળ વધતા શ્રેણી ચડે અને 12મા ગુણસ્થાન સુધીની દશા સાધક દશા તરીકે કહેવાય. પછી 12મા ગુણસ્થાને એને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય અને 13મા ગુણસ્થાને આવે એટલે એ કેવળી કહેવાય, એને કેવળ જ્ઞાન થયું એ કેવળી કહેવાય, એટલે એ દશાને એ પ્રગટ કરી લે. પછી ભલે કેવળ જ્ઞાન થયું છે અને શરીર સહિત છે હજી સિદ્ધ નથી થયા, સિદ્ધને તો શરીર નથી હોતું, એટલે અર્યંત થયા છે, પણ એ અર્યંત જે છે તેને એ દશાને આપણે સયોગી કેવળી કહીએ છીએ કે યોગ છે, હજી શરીર છે છે તો યોગ છે, પણ એમનામાં અને સિદ્ધમાં બીજી રીતે કાંઈ ફેર નથી, શરીર સિવાય બીજો કાંઈ ફેર નથી, પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, આનંદ સુખ શાંતિની દશામાં સ્થિર થયા છે. તો એટલા માટે 13મા ગુણસ્થાને એ પૂર્ણ દશાને પ્રગટ કરી લે છે અને 14મા ગુણસ્થાન પછીથી શરીર છોડી અને સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે આ બધી દશા આત્માની જ છે, જીવની જ આ બધી દશા છે, કોઈ બીજાની નથી, ને એ દશાને પ્રગટ કરવામાં એને બીજા કોઈની જરૂર નથી, કે કોઈક આવે તો થાય, કાંઈક મળે તો થાય, આનાથી થાય તેનાથી થાય એમ નથી, બાહ્ય કોઈ કારણથી એ થતું જ નથી, આખો પુરુષાર્થ છે તે અંતરંગ પુરુષાર્થ છે. આત્માની દશા થાય છે તો પુરુષાર્થ આત્માનો જ હોય, સીધું સાદું લોજિક લગાવવું હોય તો એટલું તમે સમજી શકો કે દશા શરીરની નથી, શરીરની કાંઈ દશા નથી થતી, શરીર વિના આત્માની જ આ બધી દશા છે, તો પછી પુરુષાર્થ પણ આત્મામાં જ હોવો જોઈએ, શરીરમાં જે કંઈ થાય એ પુરુષાર્થ કંઈ આત્માને લાભ કરે એમ તો બને નહીં. જે શરીર કાયમ રહેતું નથી પોતે, હંમેશને માટે જે એની સાથે રહેતું નથી, એ શરીરમાં ગમે તે થાય, ગમે તેવી ક્રિયા વગેરે કરવામાં આવે તો પણ એટલાથી ધર્મ થાય નહીં, એ સાથે હોય, સહચર હોય. જ્યારે આત્માની એવી દશા હોય, પોતે એવો પુરુષાર્થ કરતા હોય, સ્વરૂપમાં જતા હોય, લીનતા કરતા હોય, તો સાથે એમ જ હોય કે એને ઉપવાસ જ હોય, એને ધારીને ઉપવાસ કરવાની જરૂર ના પડે, એ સ્વરૂપમાં સ્થિર થઈ જતા હોય તેને ખાવાનો વિકલ્પ પણ ના આવે, દિવસોના દિવસો સુધી ખાવાનો વિકલ્પ પણ ના આવે, સહજ ઉપવાસ થાય. પણ એ બાહ્ય ઉપવાસ છે એનાથી આગળ નથી વધતા, શુદ્ધતા વધે છે એ અંતરંગ પુરુષાર્થથી વધે છે, પણ બાહ્યમાં એમ જ હોય. જ્યારે એવો ચારિત્રનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપડ્યો હોય ત્યારે હંમેશા એવી જ દશા હોય કે બાહ્યમાં એમને દીક્ષા લીધેલી હોય, એવું જ ચારિત્ર હોય. 7મા ગુણસ્થાનની દશા જયારે આવી હોય અને શ્રેણી ચડતા હોય તો કંઈ કપડા પહેરેલા હોય એવું હોય જ નહીં, બધું જ છૂટી ગયું હોય, બધા જ બાહ્ય પરિગ્રહો છૂટી ગયા હોય, અંતરંગ પરિગ્રહો પણ છૂટી ગયા હોય, એવી જ દશા હોય. એટલે એ તો હોય જ, એટલે આખો પુરુષાર્થ જયારે સિદ્ધાંત તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે અંતરંગ પુરુષાર્થની જ વાત કરવામાં આવી છે, કેમ કે એના દ્વારા થાય છે. અને પછી 12મા સાથે એ બધું હોય છે, નથી હોતું એમ નથી, એ હોય છે, પણ 12મા જે છે એનાથી એ નથી થતું, વાત આ છે. અત્યારે જે ઘણાના મનમાં એમ થઈ ગયું છે કે તમે 12ની તો કઈ વાત જ નથી કરતા, ગુરુદેવ 12ની તો કઈ વાત જ નથી કરતા, તો બધાને ઉડાડે છે, વ્યવહારનો લોભ કરે છે, પણ એમ નથી. વ્યવહાર નામ ત્યારે પામે કે જયારે નિશ્ચય હોય ત્યારે, એટલે નિશ્ચયની જ વાત કરે છે, તો પછી સાથે વ્યવહાર તો હોય છે, હોય છે તો હોય છે. સાધકનું લક્ષ્ય વ્યવહાર તરફથી છોડાવીને નિશ્ચય તરફ લઈ જવું છે, એટલા માટે એની મુખ્યતાથી વાત કરે છે. શુભ ભાવની વાત એનો ઉપદેશ હોય જ નહીં. જે શુદ્ધ ભાવમાં જાય એને શુભ ભાવ જ હોય, એને અશુભના પ્રસંગ ઓછા હોય. તમારું એમ જ અંદરમાં જવાનું શુદ્ધ ભાવનું હોય તો તમે શુદ્ધ ભાવમાં નહીં હોય તો શુભમાં હશો, પણ અશુભમાં તો નહીં જ જાઓ. એટલે શુભ ભાવનો ઉપદેશ આપવાનો ત્યાં પ્રશ્ન રહ્યો. જે જીવ પોતાના સ્વરૂપમાં જાય છે, એ બહાર આવે છે, તો પછી શું હોય એને? એને શુભ ભાવ જ હોય, કાંઈ અશુભમાં જવાનોય નથી. ક્યારેક અશુભ ભાવ આવે તો આવી જાય, જરા ક્ષણ માત્ર માટે તોય તોય એને પોતાનો સમજતો નથી, એનો સ્વામી થતો નથી, એનું કરતાપણું નથી. એવી જ રીતે એને શુભ ભાવનો કરતાપણું નથી, કે શુભ ભાવનો એ સ્વામી થતો નથી. તો અહીંયા તો આપણે ભવ્યની વાત કરતા હતા કે જે ભવ્ય પુરુષો ગુરુના ઉપદેશથી અથવા સ્વયંમેવ કાળ લબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને જ્ઞાન માત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થતા સિદ્ધ થાય છે. પરંતુ જેઓ જ્ઞાન માત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. અહીંયા જ્ઞાન માત્ર એવા પોતાને પામતા નથી એટલે પોતે જ્ઞાન માત્ર જ છે, બીજું કાંઈ નથી. પોતે અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા નાયક છે, તો એને જે અનુભવતા નથી, જે સમ્યક દર્શન પ્રગટ કરતા નથી, એ સંસારમાં ભ્રમણ કરે છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર, પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાર નંબર 233, કળશ 266, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો, અર્થાંત જ્ઞાન માત્ર જે પોતાનો ભાવ તેમય નિશ્ચળ ભૂમિકાનો, અકંપ ભૂમિકા કયું છે એટલે નિશ્ચળ ભૂમિકા, એનો આશ્રય કરે છે, તેઓ સાધકપણાને પામી સિદ્ધ થાય છે. હવે આ વાતને ગુરુદેવે જે રીતે સમજાવી છે તે રીતે આપણે સમજીએ. પાના નંબર 234 બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે શરૂઆતથી માંડીને માર્ગ આજ છે. શરૂઆતથી માંડીને માર્ગ આજ છે એટલે પહેલેથી માર્ગની શરૂઆત જો કાંઈ થતી હોય મોક્ષ માર્ગની, તો અહીંથી જ શરૂઆત થાય છે. બીજી કોઈ રીતે શરૂઆત થતી નહીં, શરૂઆત જ અહીંયાથી થાય, સમ્યક દર્શનથી જ માર્ગની શરૂઆત થાય છે. અને પહેલેથી એ વાત કહેતા આવ્યા છીએ, એવો પણ આમાં ભાવ છે. શરૂઆતથી માંડીને માર્ગ આજ છે, એટલે અમે તો શરૂઆતથી આ જ માર્ગ બતાવતા આવ્યા છીએ, ગુરુદેવનો એમ કહેવાનો આશય છે. કરુણા કરીને કહે છે ગુરુદેવ કે ભાઈ, સમયસાર ગાથા 11માં આવ્યું ને કે બુદ્ધત્વમ અસીદો ખલુ સંમાદિઠ્ઠી હવદી જીવો. આ તો વાત ઘણી વાર કરી છે, ઘણી વખત આ ગાથાની વાત તો ગુરુદેવે લીધી છે કે જે ભૂતાર્થ છે એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. એટલે જે ભૂતાર્થનો આશ્રય કરે છે તે સમ્યક દ્રષ્ટિ થાય છે. ભૂતાર્થ કહો કે નિશ્ચયાર્થ કહો, ભૂતાર્થ છે તે જ નિશ્ચય છે. ભૂતાર્થ છે એટલે જે પહેલેથી જ છે, પોતાનું જે સ્વરૂપ જે બદલાતું નથી એવું ને એવું ત્રિકાળ રહ્યું છે એ ભૂતાર્થ છે. પોતાનું ત્રણેય કાળ રહેલું જે સ્વરૂપ જેમાં કાંઈ બદલાવ થતો જ નથી એ ભૂતાર્થ છે. બદલાય છે શું? બદલાય છે એ તો અવસ્થા બદલાય છે, એ તો પર્યાય બદલાય છે. ભૂતકાળમાં અનેક પર્યાયો કરી, અસંખ્ય પર્યાયો કરી, જાત જાતની ગતિ કરી, એ બધું જે બદલાવ આવ્યો એ બધું અવસ્થામાં. એ અવસ્થા જે થઈ, જે પર્યાય થઈ, સિંહની વાઘની કીડીની મંકોડાની આતંકવાદીની ગમે તેવી પર્યાયમાં એ ગયો, તે છતાંય એ પર્યાયમાં એણે જે ભાવ કર્યા, જે ખરાબમાં ખરાબ કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, એમાંના એક પણ ભાવ પોતાના મૂળ દ્રવ્યમાં ગયા નથી. પોતાનું સ્વરૂપ તો એવું ને એવું શુદ્ધ જ રહ્યું છે, એ ભૂતાર્થ છે. વર્તમાનમાં પણ એ એવું ને એવું શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ એ એવું ને એવું શુદ્ધ રહેવાનું જ છે. એટલે આ ભૂતાર્થ છે એનો આશ્રય જે કરે છે એ સમ્યક દ્રષ્ટિ થાય છે. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, આપણે આપણી મનુષ્ય ગતિમાં છીએ તો અત્યારે આપણે જે ગતિમાં છીએ એ સંસાર અવસ્થા થઈ, દેવની ગતિમાં છીએ તો પણ સંસાર અવસ્થા થઈ, તેજમાં છીએ તો પણ એ સંસાર અવસ્થા થઈ. તો આ ગતિના જે ભ્રમણ છે, ચાર ગતિના ભ્રમણ છે, એ સંસાર અવસ્થા છે. જીવને બે જ અવસ્થા હોય, એક સંસાર અવસ્થા હોય અને બીજી સિદ્ધ અવસ્થા હોય. સંસાર અવસ્થા એટલે આ ચાર ગતિના ભ્રમણ જે છે એ સંસાર અવસ્થા, અને પછી એ સિદ્ધ થાય છે પછી એને કોઈ શરીર હોતું નથી, કોઈ ગતિ નથી હોતી, કોઈ અવસ્થા બીજી હોતી નથી. એટલે સિદ્ધની દશા એટલે એ બીજી અવસ્થા, એટલે બે જ ખરેખર તો અવસ્થા છે. ચાર ગતિમાં ભ્રમણરૂપ સંસાર અવસ્થા છે, અને સંસાર અવસ્થામાં દરેક જીવ હોય છે અને એ પછી પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ સિદ્ધ થાય છે. તો સંસાર અવસ્થામાંથી સિદ્ધ થાય છે તો એ સમજીને થાય છે, જેમ છે તેમ પોતાના સ્વરૂપને જાણીને અનુભવીને સાધક થાય છે, એવી દશા પહેલા પ્રગટ કરે છે, અને પછી એ સમ્યક દ્રષ્ટિ થયો છે, સાધક થયો છે, પછી આગળ વધીને સિદ્ધ થાય છે. તો ભૂતાર્થનો આશ્રય કરે છે એટલે કે પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરે છે, તે સમ્યક દ્રષ્ટિ થાય છે. અને એ જ વાત અહીંયા કહી છે કે જે પુરુષો કોઈ પણ પ્રકારે અર્થાંત મહાન પુરુષાર્થ કરીને મોહનો નાશ કરે છે, મિથ્યા ભાવનો નાશ કરે છે, એવા થઈને એમ વાત કરી છે ને, એટલે કહે છે કે જુઓ આમાં અસ્થિમાં પુરુષાર્થ અને નાસ્તિમાં મોહનો નાશ એમ બે વાત કરી છે. જુઓ ગુરુદેવે આમાંથી એક વાત સ્પષ્ટ કરી કે અહીંયા ઉપર જે મૂળ ગાથામાં વાત લીધી છે અને એનો અર્થ આપણે જે કર્યો તો એમાંથી બે વાત નીકળે છે, અસ્થિપણે અને નાસ્તિપણે. અસ્થિપણે એ વાત નીકળે છે કે એનો પુરુષાર્થ છે, અસ્થિપણે એનો પુરુષાર્થની વાત નીકળે છે, અને નાસ્તિપણે એને મોહનો નાશ થાય છે એમ બે વાત નીકળે છે. એની જે દશા છે એમાં એ પુરુષાર્થ છે અને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે અને મોહનો નાશ થાય છે, એટલે અસ્થિ અને નાસ્તિ બંને વાત એમાં સમાય છે. એના તરફ ગુરુદેવ આપણું ધ્યાન દોર્યું છે. આગળ કહે છે કે અંત પુરુષાર્થ વડે મોહનો નાશ થયો છે એવા થઈને જે પુરુષો જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ એટલે નિશ્ચલ એક જ્ઞાયક ભાવનો આશ્રય કરે છે તેઓ સાધકપણાને પામીને તેની ઉત્કૃષ્ટ દશા રૂપ સિદ્ધ થાય છે. દર વખતની જેમ અહીંયા પણ આ વખતે પણ ગુરુદેવે વાત લીધી છે કે ભાઈ દયા પાળવી, વ્રત કરવા, ભક્તિ કરવી કે આહાર દાન દેવું એ બધો સુભાવ છે, એ કઈ મોક્ષ માર્ગ નથી. એવો સુભાવ જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને, સાધકને આવે આવે આવેને આવે જ, આવ્યા વગર રહે જ નહીં, ના આવે એવી તો વાત જ નથી. એવો સુભાવ તો એને આવવાનો જ છે, પણ એ સુભાવ છે એ કઈ ધર્મ નથી, એ તો બંધનું કારણ છે. શુભભાવ બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ છે તે અબંધનું કારણ છે, બંનેની દિશા જ જુદી છે. શુભભાવ જે છે તે કર્મ બંધનું કારણ છે અને શુદ્ધ ભાવ છે તે મુક્તિનું કારણ છે. એટલે શુભભાવ જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોય નહીં. તમે કોઈ પણ શુભભાવ કરો એને લીધે પુણ્યનો બંધ જ થાય, બીજું કાંઈ થાય નહીં. હવે પુણ્યનો બંધ થયો, કર્મનો બંધ થયો અને આપણે તો મુક્તિ જોઈએ છે. તો કેટલાક લોકો પ્રશ્ન કરે કે તો શું અમારા શુભભાવ ન કરવા? શુભભાવ ન કરવા એની વાત એમાં નથી, એમાં એમ કેવું છે કે તું શુદ્ધ ભાવમાં જા. લોકો ઊંધા અર્થ કરે, પૂરો અભ્યાસ કરે નહીં, સાંભળે નહીં, એને વસ્તુના સ્વરૂપને સમજાવ્યા વગર ઊંધા અર્થ કરે. આપણે એ માટે એક સરસ ઉદાહરણ આપીને સમજાવીએ છીએ ને કે કુવાની પાળ ઉપર બે છોકરાઓ રમતા હતા. કૂવો હતો અને એની પાળ, એની ઉપર આપણા દેશમાં કુવાની પાળ ઉપર છોકરાઓ રમતા હોય ઘણી વાર, તો કુવાની પાળ ઉપર બે છોકરાઓ દોડતા હતા અને રમતા હતા. તો એક વડીલે આવીને એમ કહ્યું કે ભાઈ કુવાની પાળ ઉપર ના દોડાય. તો એમાંનો એક છોકરો જરા ઉદ્ધતો, તો એને કહ્યું કે તો શું કુવામાં દોડીએ? અને બીજો ડાયો છોકરો તો એ સમજી ગયો તો કે હા, એ નીચે ઉતરી ગયો. એટલે કુવાની પાળ ઉપર ન દોડાય એમ કહ્યું, એમાં એમ નથી કહ્યું કે તું કુવામાં દોડ, એવું તો કહ્યું નથી. એટલે સમજવાનું જ હોય કે કુવાની પાળ ઉપર ન દોડાય એટલે નીચે દોડાય. એવી જ રીતે જયારે ગુરુદેવ એમ કે ભાઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આ બધા સ્વભાવ છે, એનાથી ધર્મ ન થાય એ બંધનું કારણ છે, એટલે એમાં એમ નથી કહ્યું કે તું એ ન કરતો, એમાં તો એમ કહ્યું કે એનાથી તું આગળ વધીને શુદ્ધ ભાવમાં જજે, શુભ ભાવને ધર્મ માની અને ત્યાં બેસી રહીશ, અટકી જઈશ, તો તારા ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ થવાનું નથી. શુભ ભાવ કાંઈ કરવાની જરૂર પડતી નથી, જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને શુદ્ધ ભાવ આવે જ. જે પોતાના આત્મામાં જે જાય છે એવો ઊંચો શુદ્ધ નો પુરુષાર્થ કરતો હોય એને કેવા ભાવ આવે? એને બહાર આવીને શું ભાવ આવે? ફરી પાછા શાસ્ત્ર વાંચનના ભાવ આવે, ગુરુનો ઉપદેશ ફરી પાછો એ મનન મંથન ચિંતન કરે અને એમાં આગળ વધે, એને ભક્તિનો ભાવ આવે, ભગવાનની પૂજાનો ભાવ આવે, એવા જ ભાવ આવે, બીજા કેવા ભાવ આવે? જે પોતાના આત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય એને શું બીજા ભાવ આવવાના હતા? આવા જ શુભભાવ જ આવે, કાંઈ પાપના ભાવ આવતા નથી હોતા. એટલે એ તો શુભભાવ તો એને સહજ હોય છે, એટલે એને માટે એ દયા પાડવી, વ્રત કરવા, ભક્તિ કરવી, એ તો એને માટે તો સહજ વસ્તુ છે, એ તો શુભભાવ છે, એ વિકલ્પ સહિતની દશા છે. અને એ જે શુભભાવ જે છે એ બધા શુભભાવની સાથે કાંઈક અપેક્ષા રહેલી છે. એ શુભભાવ જે છે એને કાંઈક અપેક્ષા હોય છે. દયા પાડવી હોય તો દયા પાડવા માટે થઈને કોઈક પરનું લક્ષ છે કે જેની તમે દયા પાડવા જાઓ છો. કોની દયા પાડવાની? બીજા જીવની દયા પાડવાની, બરાબર ને? એટલે અપેક્ષા છે. દાન આપો તો એની અપેક્ષા છે, એટલે જ્યાં એના પરની અપેક્ષા છે ત્યારે પોતાના સ્વરૂપમાં પરની અપેક્ષા રહેતી નથી. જે આખો પુરુષાર્થ થાય છે એ સ્વમાં થાય છે, અને આમાં તો પરની અપેક્ષા છે. દયાની વાત કરીએ, ઘણી વાર આ વાત આવી છે, પણ આજે ફરીથી એકવાર લઈએ વાત, કે દયા આપણે પાડી આપણે એમ કહીએ કે જીવને બચાવવાનો ભાવ છે તો જીવને બચાવવો જોઈએ. કોઈ જીવ છે તો એને કોઈક મારતું હતું અને આપણે એને બચાવ્યો, બરાબર, એટલે એ બચી ગયો, એ જીવી ગયો. હવે વિચાર કરો કે જીવની અપેક્ષાથી વિચાર કરીએ તો એ જીવને એના પોતાના પુણ્ય પાપના બંધ હશે કે નહીં હોય? એનું આયુષ્ય જેટલું હશે, એનું જેટલું આયુષ્ય હશે એટલું એ આયુષ્ય પૂરું કરવાનો જ છે શરીરની સાથે, એમાં તમે એને જીવાડનારા કોણ? એ જીવે છે તો એ એના આયુષ્યથી જીવે છે, તમે તો માત્ર ભાવ કર્યો. એ મરવાનો હોત તો મરી જાત, એનું આયુષ્ય પૂરું થયું હોત તો મરી જાત, તમે ભલે ને ભાવ કર્યો તો. એટલે તમે એને જીવાડો છો અને તમે એમ માનો કે મેં જીવાડ્યો, તો વાસ્તવમાં તમે એને જીવાડતા નથી, એ તો જીવવાનો જ હતો, તમે માત્ર શુભ ભાવ કરો છો. શુભ ભાવ થયો તો પુણ્યનો બંધ તો થશે જ, એટલે શુભ ભાવ ના કરવો એવી તો વાત નથી, પણ કહેવાનું એ છે કે તમે એમ માનો કે આ શુભ ભાવ મેં કર્યો, આ મેં દયા પાડી એટલે મને ધર્મ થઈ ગયો, તો ત્યાં તમારી ભૂલ થાય. શુભ ભાવ જ હોય તમને, ત્યાં શુભ ભાવ જ આવવો જોઈએ અને બચાવવાનો ભાવ જ આવવો જોઈએ. એવો ભાવ આવે તે છતાંય તમારા અંતરમાં એમ હોવું જોઈએ કે એ બચ્યો તો એના કારણે બચ્યો, એના આયુષ્યથી બચ્યો, એમાં મારું કાંઈ કરવા પણ નથી, એની મેં દયા પાડી માટે બચ્યો એમ નથી, એ એના આયુષ્યથી બચ્યો. એટલે તમારું કરતા પણ જે પરમાં તમે કાંઈક કરો છો એ ભાવ જે છે ને એને કાઢી નાખવો જોઈએ. એને બદલે તમારે સાચી દયા જો સમજવી હોય ને પાળવી હોય તો તમારે તમારી દયા પાળવાની જરૂર છે, પોતાની દયા પાળવાની જરૂર છે. આ તો બધી જે શુભભાવ રૂપ જે કંઈ છે, દયા, દાન, વ્રત, આ તો બધું સહજ છે, એ તો થાય જ, એ તો એક, પણ એને ધર્મ માનીને ત્યાં અટકવું નહીં અને અંતરમાં જવું ને અંતરમાં જે સાચી દયા છે એ પાળવાની જરૂર છે. એ કઈ દયા? અહિંસા પરમો ધર્મ કયું છે તો અહિંસા કોની હિંસા ન કરવી? તો પોતાના સ્વભાવ ભાવની જે હિંસા થઈ જઈ રહી છે ને એ હિંસા નહીં કરવી. કૃપાળુ દેવે પણ કહ્યું છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, તો ભાવ મરણ એ કોનું ભાવ મરણ થાય છે? કોના ભાવનું મરણ થાય છે? પોતાના ભાવનું મરણ થાય છે. પોતાના ભાવનું કઈ રીતે મરણ થાય છે? તો કે પોતાનો ભાવ તો શુદ્ધ ભાવ જ હોય, આત્માનો ભાવ શુદ્ધ ભાવ જ હોય, કેમ કે એનું સ્વરૂપ એવું છે. તો એવું શુદ્ધ ભાવ જે છે એનું તો તમે મરણ કરો છો, કેમ કે શુદ્ધ ભાવે રહેતા નથી. શુભ કે અશુભ ભાવે થાવ છો, શુભ કે અશુભ ભાવે થાવ છો એ કંઈ તમારો ભાવ નથી, એ તો બહારથી આવેલો ભાવ છે. જ્યારે શુદ્ધ ભાવ એ તો તમારો પોતાનો સ્વભાવ છે. તો એવા પોતાના સ્વભાવ ભાવનું મરણ થાય છે, એ હિંસા મોટામાં મોટી થઈ રહી છે. તમે તમારા સ્વભાવ ભાવે નહીં થઈ અને વિકાર ભાવે, વિભાવ ભાવે થાવ, શુભ કે અશુભ ભાવે થાવ છો, ત્યારે તમારા શુદ્ધ ભાવની હિંસા થાય છે. તો એની અહિંસા, એટલે તમે તમારા શુદ્ધ ભાવે જ રહો, એ અહિંસા પરમ ધર્મ છે. એને અહિંસા પરમો ધર્મ કહેવાય છે. એવી અહિંસા હોય તો પછી જીવે પછી કાંઈ કરવાનું રહેતું નથી. અહીંયા તો આપણે એ વાત નીકળી છે કે શુભ ભાવ છે તે સાથે રહેલો ભાવ છે, પણ એ મોક્ષનું કારણ નથી, એ સાધકપણાનું આલંબન પણ નથી, પણ સાથે એવો ભાવ હોય જ છે, સાધકને હોય છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ આવી વાત છે, બહુ આકરી પણ સત્ય વાત છે, કઠણ લાગે પણ સત્ય વાત છે. અશુભથી બચવા ધર્મીને દાનીને એવો શુભભાવ આવે છે, પણ એ ધર્મ નથી, એ શુભભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. અહીંયા આગળ કહે છે કે ભગવાન પૂર્ણ આનંદનો નાથ, રાગના વિકલ્પથી રહિત ભગવાન, આત્માને ભગવાન કહ્યો છે, એ પૂર્ણ આનંદનો નાથ, પૂર્ણ આનંદનો નાથ જ છે. કેમ કે એમાં તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ એવા ગુણો ભર્યા છે અને એવું પરિણમન છે એટલે એને પૂર્ણ આનંદનો નાથ કર્યો છે. તો એવો આત્મા એ રાગના વિકલ્પથી રહિત, રાગનો વિકલ્પ પણ એની અંદર નથી એવો, પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. રાગથી અને વિકલ્પથી એ રહિત છે, રાગ અને વિકલ્પ કાંઈ એનું સ્વરૂપ નથી. અહીંયા એ વાત લીધી છે કે એવો આત્મા ભગવાન પૂર્ણ આનંદનો નાથ, રાગના વિકલ્પથી રહિત, પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો એવા જ્ઞાન સ્વભાવ વડે પોતે જ્ઞાન કરે છે ને પ્રત્યક્ષ જ્ઞાતા થાય, પ્રત્યક્ષ જ્ઞાન કરે એવો છે. પ્રવચનસાર ગાથા 172માં અલિંગ્રહણના 20 બોલ છે. એ અલિંગ્રહણના 20 બોલમાં પ્રથમ 6 બોલમાં આ પ્રમાણે લીધું છે. અલિંગ્રહણના બોલ એટલે આત્મા વિશેના એવા બોલ લીધા છે કે જેમાં આત્મા આ રીતે ગ્રહાતો નથી એટલે પકડાતો નથી, એ પ્રકારે આખી વાત લીધી છે. તો અલિંગ્રહણ શબ્દના એમાં 20 અર્થ કરવામાં આવ્યા છે. પ્રવચન સારના સ્વાધ્યાય વખતે આપણે એ કર્યું છે. અહીંયા 6 બોલ ગુરુદેવે લીધા છે તો આપણે એ લઈએ. અહીંયા કહે છે કે જેને ઇન્દ્રિયો વડે ગ્રહણ એટલે જાણવું થાય એવો ભગવાન આત્મા નથી. જેને ઇન્દ્રિયો વડે જાણવું થાય એવો આત્મા નથી. આત્મા ઇન્દ્રિયો વડે જ્ઞાન કરતો નથી. આત્મા ઇન્દ્રિયો વડે જ્ઞાન કરતો નથી. તમે એમ કહો કે આ ઇન્દ્રિયો દ્વારા જાણે તે આત્મા, તો કે ના, ઇન્દ્રિયો દ્વારા જાણે તે આત્મા નથી. આત્મા પોતે સ્વયં જ્ઞાન સ્વભાવી છે. એટલે જેને ઇન્દ્રિયો વડે જાણવું થાય એવો ભગવાન આત્મા નથી. બીજો બોલ છે, જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય થાય એવો ઇન્દ્રિય પ્રત્યક્ષનો આત્મા વિષય નથી. બીજા જે જાણવા વાળા છે એને એ જણાય, એની વાત પછી કરે છે. પણ પોતે પણ જો જાણવા વાળો જો થાય તો પણ એ ઇન્દ્રિયો દ્વારા એ પોતાને જણાય એવો નથી. આત્માને જાણવાનો વિચાર આપણે કહીએ કે આત્માને અમારે જાણવો છે, ગ્રહવો છે એટલે જાણવો છે, તો એ ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. ઇન્દ્રિયો વડે એ જણાવવા યોગ્ય નથી એટલે ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં એવો છે. એટલે ઇન્દ્રિયોથી તમે એને જાણી શકો નહીં, એ ઇન્દ્રિયોનો વિષય નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયો, પાંચ ઇન્દ્રિયના જે વિષય છે એમાં આત્મા વિષય બનતો નથી. નાકનો વિષય સૂંઘવું છે, નાકનો વિષય જોવું છે, અને જીભનો વિષય સ્વાદ છે, અને કાનનો વિષય સાંભળવું છે, અને ચામડીનો વિષય જે છે તે સ્પર્શ છે. તો ક્યાંય એમાં એક પણ ઇન્દ્રિય એવી નથી કે જે આત્માને જાણી શકે, એ ઇન્દ્રિયનો વિષય જ નથી. જેમ આપણે સમજીએ છીએ કે કાનનો વિષય સાંભળવું હોય, કાનનો વિષય જોવું ન હોય, કાનનો વિષય જોવું ન હોય, કાનનો વિષય સ્વાદ કરવો એવું પણ ન હોય, એ વાત આપણને બેસી જાય છે. આપણને એ વાત પણ બેસી જાય છે કે આંખનો વિષય જોવું જોઈએ, આંખ દ્વારા સ્વાદ ન થાય. આંખ દ્વારા સાકર દેખાય પણ સાકરનો સ્વાદ આંખ દ્વારા ન આવે, તો એ તો આપણે સમજીએ છીએ કે આંખનો વિષય સ્વાદ નથી. તો એવી રીતે પાંચેય ઇન્દ્રિયો છે એના વિષયો છે, તો આ આત્મા છે તે એમાંની કોઈ પણ ઇન્દ્રિયનો વિષય નથી. ઘણા લોકો એમ કહે છે કે આત્મા આત્મા કરો છો રમેશભાઈ, તો આત્મા બતાવો. ભાઈ, આત્મા ઇન્દ્રિયનો વિષય નથી. ઇન્દ્રિય દ્વારા કેવી રીતે આવે? ઇન્દ્રિય દ્વારા તને જણાય ક્યાંથી? ત્રીજું છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી એટલે શું? કે ઇન્દ્રિય દ્વારા તમે જે જાણો એના દ્વારા તમે અનુમાન કરીને પણ આત્માને જાણી શકો નહીં, અનુમાન કરીને પણ અનુભવી શકો નહીં. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક આત્મા અનુમાનનો વિષય નથી. જે ઇન્દ્રિય દ્વારા જણાય, એ ઇન્દ્રિય દ્વારા જે જે જ્ઞાન થાય એના દ્વારા તમે એમાંથી આત્માનો અનુભવ થઈ જાય કે આત્મા તમને ખ્યાલમાં આવી જાય એમ બનતું નથી. કોઈ ઇન્દ્રિયનું જ્ઞાન એવું નથી કે જેના દ્વારા તમે અનુમાન કરી શકો, પ્રિડિક્શન કરી શકો કે આ આત્મા, એવું નથી. એટલે કે જે અનુભવમાં આવે, આત્મા નો જે ભાવ છે, શુદ્ધ ભાવ છે, એટલે કે અનંત ગુણ સહિત જે ભાવ છે એવું પરિણમન છે, એ આનંદ રૂપે પરિણમન છે. તો એ આનંદ રૂપ પરિણમન જે છે તમને એ ઇન્દ્રિય દ્વારા અનુભવાતું નથી, એ અતિન્દ્રિયપણે અનુભવાય છે. એટલે જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે જે વેદન થાય છે એ અલૌકિક આનંદનું વેદન છે, અલૌકિક આનંદ. લૌકિક આનંદ નથી, લૌકિક આનંદ આપણે ઇન્દ્રિયો દ્વારા માણીએ, પણ અલૌકિક આનંદ તો અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે, એટલે ઇન્દ્રિય દ્વારા એ પણ એ રીતે પણ અનુમાન થઈ શકે એમ નથી. ચોથો બોલ છે, બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા નથી. બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા નથી. બીજા માણસને બીજાનો આત્મા જણાય એવો પણ નથી, કોઈ કોઈના આત્માને જાણે એમ પણ નથી, એને માટેના અનુમાન પણ થઈ શકતા નથી. તીર્થંકર ભગવાન સામે બિરાજતા હોય અને તીર્થંકર ભગવાન એ આપણને આત્માનો અનુભવ કરાવી દે એમ બને નહીં. બીજામાં બીજા સામાન્ય માણસની તો વાત જવા દો, પણ આપણે સામે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સાક્ષાત બિરાજતા હોય તો પણ એ પણ આપણને આત્માનો અનુભવ કરાવી દે એમ બને નહીં. બીજા દ્વારા આત્માનો અનુભવ થાય નહીં, એમના દ્વારા અનુમાન દ્વારા પણ થાય નહીં. એમની વાણી સાંભળીએ અને એમાંથી દ્રવ્યશ્રુત છે એનો આપણને સમજાય, એનો અભ્યાસ થાય, પછી એના નિમિત્તે ભાવશ્રુત થાય, એ વાત બરાબર છે. પણ બીજાઓ દ્વારા માત્ર અનુમાનથી જણાય એવો આત્મા, પોતે જાતે જ અનુભવવો પડે, બીજી કોઈ રીત નથી. આત્મા એકલા અનુમાન વડે જાણે એવો અનુમાતા નથી. એટલે આત્મા પણ એવો નથી કે બીજાને અનુમાન ના આવે. આત્મા એકલા અનુમાન વડે જાણે એવો અનુમાતા પણ નથી. આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે તો પોતે પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ રીતે પોતાની જાતથી ભાત પાડે એવો આત્મા છે. કાઠિયાવાડી ભાષામાં ગુરુદેવે વાત કરી દીધી છે, પોતાની જાતથી ભાત પાડે એવો આત્મા છે. પોતે કેવો છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એ જ્ઞાન દ્વારા જાણવામાં આવે એવો છે. રાગના વિકલ્પથી તે જણાય એવો નથી. કોઈ પણ પ્રકારના શુભ ભાવથી આત્મા ગ્રહણ થાય નહીં, અનુભવાય નહીં, ખ્યાલમાં આવે નહીં. હા, એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી. તેથી ભગવાન આત્માનું અસ્થિપણે જે અતિન્દ્રિય પૂર્ણ સ્વરૂપ છે એનો જે આશ્રય કરે છે તે સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. શું કહ્યું? ભગવાન આત્મા પરોક્ષ રહે એવો એનો સ્વભાવ જ નથી. એટલે પરોક્ષપણે કાંઈ જણાય એવો છે જ નહીં, એ પ્રત્યક્ષ જ છે, પોતાને પણ પ્રત્યક્ષ છે, પણ એનું એ લક્ષ કરે ત્યારે એને પ્રત્યક્ષ થાય ને. એનું લક્ષ કર્યા વિના એને ક્યાંથી પ્રત્યક્ષ થશે? એવો પુરુષાર્થ જ ઉપાડતો નથી તો પછી ક્યાંથી પ્રત્યક્ષ થશે? તેથી ભગવાન આત્માનું અસ્થિપણે જે અતિન્દ્રિય પૂર્ણ સ્વરૂપ છે એનો જે આશ્રય કરે છે તે સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. તે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ શાસ્ત્રમાં આવે છે. કોઈએ પ્રશ્ન અહીંયા કર્યો છે કે તો પછી વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ પણ કહેવામાં આવે છે તો એનું શું છે? વ્યવહાર દ્વારા થાય ને, વ્યવહાર સાધન હોય ને, અને તો નિશ્ચય સાધ્ય. ગુરુદેવ એનો ઉત્તર આપે છે, સ્પષ્ટતા કરી છે. ઘણી વાર આ સ્પષ્ટતા તો થઈ ચૂકી છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય. ફરીથી અહીંયા કહ્યું છે કે આવે છે, પણ એ કથન વ્યવહાર નહીંના કથન છે, એ ઉપચારથી કહેવામાં આવેલું કથન છે. બાકી વ્યવહાર કાંઈ પરમાર્થરૂપ સાધન નથી. આત્મામાં સાધન નામનો ગુણ છે, સાધન નામની શક્તિ છે, કરણ નામની શક્તિ છે. એ કરણ શક્તિ એટલે સાધન, એને કારણે ભગવાન આત્મા પોતે જ પોતાને સાધનરૂપ થઈ અને પોતાની નિર્મળ વિતરાગી પર્યાયને પ્રગટ કરે છે. આપણે 47 શક્તિના વર્ણનમાં છેલ્લે 41 થી 46 એ શક્તિની વાત કરી, તો એમાં આ કરણ શક્તિની વાત કરી છે કે સાધન શક્તિ. અને એ કરણ શક્તિમાં એ વાત આવે છે કે એ પોતે જ કરણ થઈને પોતે જ સાધન થઈ અને પોતાના પરિણામ કરે છે. એટલે એ પોતે જ પોતાનું સાધન છે. વિશેષ સ્પષ્ટ કહીએ તો જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ તેનું સાધન છે. પર્યાયના ષટકારક એના પોતાના છે, છે છ કારકો પર્યાયના પોતાના છે. પર્યાયને પૂર્વની પર્યાય છે, પર્યાયને પૂર્વની પર્યાય છે એ પણ કારણ નથી, અને ભવિષ્યની પર્યાય જે થવાની છે એ પણ એને કારણ બનતું નથી. પર્યાય સ્વતંત્ર રીતે પોતે પ્રગટ થાય છે, એના છ કારકો એના પોતાના જ છે. કેમ કે એવી શક્તિ આત્મામાં પડી છે એટલે એવા નિર્મળ પરિણામ થાય છે. ધર્મ કેમ પમાય? તો કે છે કે ત્રિકાળી એક જ્ઞાયક સ્વરૂપ, કર્મ નો કર્મથી ભિન્ન એવું સ્વદ્રવ્ય છે. તેના આશરે સાધકપણાને પામીને સિદ્ધ થવાય છે. આ જ ધર્મ પામવાની રીત છે. રાગ કે નિમિત્તના આશરે ધર્મ પ્રગટે એવી વસ્તુ નથી. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન